તારીખ 28/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 125.
સમ્યક પ્રકારે જ્ઞેય થાય છે. એ જ્ઞેય કેવું હોય છે દ્રવગુણ પર્યાય જેમ છે તેમ જાણો, એ જ્ઞાનનું યથાર્થ જ્ઞેય છે. અનાદિથી પોતાના પદાર્થનો વિષય માત્ર પર્યાય સ્વરૂપે જ પોતાને અવધારણ કરીને જીવ પ્રવર્તે છે. તે પર્યાય બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે. પર્યાય મૂંઢપણું અથવા અજ્ઞાનપણું છે. અનેક દોષોની પરંપરાનું કારણ છે. મિથ્યાત્વ સ્વરૂપ હોવાથી અનંત જન્મ મરણનું પણ એ કારણ છે. તેથી પદાર્થના દ્રવગુણ પર્યાયને યથાર્થપણે જાણીને કાળી મૂળ સ્વરૂપ છે તેમાં સ્થિત થવું અને તેમાં સ્થિત થવું એવો જ જેનો સ્વભાવ છે, તેથી તેને ધર્મ કહેવામાં આવે છે. અહીંયા તો પદાર્થનું સ્વરૂપ કેવું છે કે શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ છે, એટલે ત્રિકાળી સ્વરૂપ તો સદાય એવું ને એવું એકરૂપ રહેતું. કદાપિ કોઈની સાથે શેળભેળ નહીં થતું, મિશ્રરૂપ નહીં થતું, શુદ્ધ જ રહે છે અથવા પોતા સ્વરૂપે જ રહે છે. કિંચિત પ્રકારે એમાં વિકૃતિ આવતી નથી. તેથી શુદ્ધ નિશ્ચયથી સ્વભાવને જોવામાં આવે તો સ્વભાવ છે તે શુદ્ધ છે, તે અવલંબનને યોગ્ય છે, તેમાં રત થવા જેવું છે, તેમાં લીન થવા જેવું છે. પર્યાયની લીનતા અને પર્યાયમાં અગ્નિ થતા અન્ય પદાર્થો પ્રત્યે લીનતા છોડવા યોગ્ય છે. તેથી વચ્ચે શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ છે એમ કહ્યું. પ્રવચન સારમાં અધ્યાત્મ ગ્રંથ હોવાથી એ બધા વિષય સાથે લીધા છે. એ અધિકારમાં દ્રવગુણ પર્યાયથી વસ્તુનું સમ્યક સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે અને સાથે સાથે અધ્યાત્મ પણ નિરૂપણ છે. પહેલી જ ગાથામાં એ વાત કરી છે કે આ અધિકારમાં દ્રવગુણ પર્યાયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે તે કહીશું અને જે પર્યાય મૂળ છે તે પર સમય છે એવી વાત શરૂઆતથી જ કરી છે. આગળ પણ એ કહ્યું છે કે દ્રવગુણ પર્યાયથી વસ્તુનું સ્વરૂપ અહીંયા જેમ પ્રતિપાદિત કર્યું છે તેમ જાણું, તેમ સ્વીકારવું, સંમત કરવું તે જીનમત છે, તે સમ્યક અભિમત છે, અને અન્યથા સ્વીકારવું તે અન્ય સમય અથવા પરમત છે. કેમ કે બુદ્ધિપૂર્વક એમાં બીજી રીતે સ્વીકાર છે, બીજી રીતે કલ્પના થાય છે, અન્યથા માનવાનું થાય છે, અન્યથા જાણવાનું થાય છે. તો જિનેન્દ્ર ભગવાને કહેલો અભિપ્રાય વસ્તુના સ્વરૂપ સંબંધિત નથી ત્યાં, પણ ત્યાં કાંઈ ને કાંઈ અન્ય પ્રકારે હોવાથી તેને અન્ય મત કહેવામાં આવ્યું છે. અહીંથી અન્ય મતની ઉત્પત્તિ. પદાર્થના જ્ઞાનમાં પદાર્થનું જીવન સ્વરૂપ છે તેવું જ દ્રવ્યનું પર્યાયાત્મક, ભેદ અભેદાત્મક, નિત્ય નિત્યાત્મક જાણવું, એક અનેક અનેકાત્મક સમજવું તે યથાર્થ છે, તે જીનમત છે. ત્યાંથી જ કોઈ અન્યથા કલ્પના થાય, અન્યથા જાણવું, માનવું, વિચારવું થાય, તો ત્યાંથી જ અન્ય મતની ઉત્પત્તિ છે. પર સમયની વાત પણ ત્યાં લઈ લીધી છે. આમ જાણે તે સ્વસમય છે, બીજી રીતે કોઈ જાણે તો તે પર સમય છે. દ્રવ્યગુણ પર્યાયથી પદાર્થનું નિરૂપણ કરીને પણ પર્યાય દ્રષ્ટિનો અભાવ કરાયો છે, અને સ્વભાવવ્રત સ્વભાવલીન પણ સ્વભાવનો આશ્રય કરવાનો ત્યાં ઉદ્દેશ છે. દ્રષ્ટિકોણ સ્વાનુભવ સિવાય દ્રષ્ટિકોણ મળતો નથી, ઉપલબ્ધ થતો નથી. ચાલે એવું જ છે. જીવ અનાદિનો અજાણ્યો છે, પોતાના સ્વરૂપ વિશે જ પોતે પોતાથી અજાણ રહ્યો છે, પોતાના જ સ્વરૂપને જાણ્યું નથી. તેથી પર પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણ્યું હોય એ વાત તો રહેતી, પણ વિચારવાની પણ રહેતી નથી. પોતાના જ સ્વરૂપથી અજાણ્યો રહ્યો છે. પોતાના સ્વરૂપને અંતર્મુખ ઉપાદેય કરીને જાણે ત્યારે એને સમ્યક્ત્વ પ્રગટ થાય, ત્યારે એને સ્વપર પદાર્થ યથાર્થપણે જણાય. સામાન્ય વિશેષરૂપ વસ્તુ હોવાથી વસ્તુત્વ છે, સામાન્ય વિશેષરૂપ વસ્તુ હોવાથી વસ્તુ પોતે સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુમાં વસ્તુપણું છે, વસ્તુમાં પદાર્થમાં વસ્તુપણું છે, કે જેથી પોતે સદાય રહે છે વસ્તુ સ્વરૂપે, અને પોતાના પ્રયોજન ભૂતકાર્યને વસ્તુ કરી રહી છે, સાધી રહી છે. પોતાના પ્રયોજન ભૂતકાર્યને કરવું તે વસ્તુનો વસ્તુધર્મ છે, એવું વસ્તુત્વ છે દ્રવ્યમાં છે. કોઈ એમ તર્ક કરે કે આત્મા સંસાર ભાવે પરિણમી રહ્યો છે તો ત્યાં એ ક્યાં પોતાના ધર્મને સાધે છે, તો કહે છે કે એ પોતાના ધર્મને નથી સાધતો, તેથી તો તેને અધર્મ કહીએ છીએ. પણ એનો સ્વભાવ એવો નથી, એનો સ્વભાવ તો જેવી વસ્તુ છે તેવું જ પરિણમવો, એવા શુદ્ધ પરિણમનશીલ સ્વભાવવાળો આત્મા છે. પદાર્થ તો પોતે શુદ્ધ પરિણમનશીલ સ્વભાવવાળો છે, પણ શુદ્ધ પરિણમન કરવું એવું જેનું શીલ એટલે એવો જેનો સ્વભાવ છે, એવો જ આત્મા છે. તેથી તેમાં વસ્તુત્વ દ્રવ્યના ભાવને ધરતા દ્રવ્યત્વ છે, દ્રવ્ય ભાવને ધારણ કરે છે, અનેક અનંત ગુણો અને પર્યાયોને एक पदार्थ आश्रय आपे छे द्रव्य भावे तेथी तेनामां द्रव्यत्व छे अने पूते एक रहीने अनंत गुण पर्याय द्रव्य छे तेथी पण तेनामां द्रव्यत्व छे। एवा द्रव्य भाव ने धारण करतो होवाथी पदार्थ पूते द्रव्य छे। आ बधुं वस्तु विज्ञान छे, द्रव्यानुयोग नो आ વસ્તુ વિજ્ઞાન છે, સામાન્ય સામાન્ય વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ બધા સામાન્ય, અગુરુ લઘુત્વ પ્રદેશત્વ એ બધા સામાન્ય છે। પ્રમેયના ભાવને ધરતા પ્રમેયરૂપ છે। અહીં સુધી આવ્યું હતું પ્રમેય એટલે પ્રમાણ જ્ઞાનમાં જેનું યથાસ્થિત માપ આવે મપાઈ જાય, મેય એટલે માપવું, માપવું માપવા યોગ્ય છે તે મેય છે, મપાવા યોગ્ય છે તે મેય છે, અને યથાર્થપણે જેવું છે તેટલું જ મપાય તેને વિશેષે કરીને મપાયું, ખાસ માપણી થઈ, એ ખાસ માપણીને પ્રમેય કહેવામાં આવે છે, અને માપનાર એવા જ્ઞાનને પ્રમાણ કહેવામાં આવે છે। એવા પ્રમેયપણાના ભાવને ધારણ કરતો હોવાથી પદાર્થ પ્રમેયરૂપ છે। અગુરુ લઘુ ભાવને ધરતા અગુરુ લઘુ અવસ્થા છે। અગુરુ લઘુ એવો ગુણ હોવાથી, એવી વિશેષતા વસ્તુમાં હોવાથી છે, દ્રવ્યમાં છે, આત્માની અવસ્થા અગુરુ લઘુ છે, આત્મા અગુરુ લઘુપણે છે, ગુરુમાં પણ અપણું છે અને લઘુમાં પણ અપણું છે, એટલે જેવડો છે તેવડો છે। અગુરુ છે ને અલઘુ છે, અગુરુ છે એટલે એકાંત લઘુ છે એમ નથી, અલઘુ છે એટલે એકાંત ગુરુ છે એમ પણ નથી, અગુરુ અને અલઘુ અવસ્થા એ છે, એટલે જેવડો છે તેવડો છે અને તેથી અન્યથા થતો નથી, જેવડો છે તેવો જ રહે છે। પ્રદેશને ધરતા પ્રદેશરૂપ છે। પ્રદેશ એટલે અહીંયા ક્ષેત્ર, પદાર્થ ક્ષેત્રને ધારણ કરતો હોવાથી 67 પાનું પૂરું થયું, 68 પાનું। ક્ષેત્રને ધારણ કરતો હોવાથી પ્રદેશ એટલે ક્ષેત્ર, પોતે ક્ષેત્ર સ્વરૂપે છે અથવા પ્રદેશ રૂપે, પ્રદેશ સ્વરૂપે છે એટલે એનામાં લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ છે। કોઈ પણ પદાર્થને પોતાને યોગ્ય એની લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંડાઈ છે, ત્રણ રીતે માપ, પદાર્થનું ક્ષેત્રનું માપ ત્રણ રીતે નીકળે છે। એને ઘનમાપ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને ક્યુબિક મેઝર કહેવામાં આવે છે, ઘનમાપ। 14 રાજુ લોક છે, ઊંચો ઊંચાઈમાં 14 રાજુ છે, પહોળાઈમાં 1 રાજુ થી માંડીને 7 રાજુ પહોળાઈ છે, સૌથી ઉપર 7 રાજુની પહોળાઈ છે, વચ્ચે 1 રાજુની પહોળાઈ છે, પછી નીચે 7 રાજુની પહોળાઈ છે, તો એનું આખું માપ કેટલું કે 343 ઘન રાજુ છે, એ ઘનમાં એનું ઘન ઊંડાઈ પહોળાઈ ને ઊંચાઈ એ ત્રણેયનો ગુણાકાર કરવામાં આવે ત્યારે એનું ઘનમાપ નીકળે છે। જેમ કે આ લાકડું છે, 1 ઇંચ પહોળું છે, 6 ઇંચ લાંબું છે અને 1/2 ઇંચ જાડું છે, તો 6 × 3 = 3 ઘન ઇંચ થયું, કેટલું માપ થયું એનું, 3 ઘન ઇંચ થયું, ઇત્રણે ગુણાકાર કરી નાખો તો આ લાકડાનું માપ કેટલું, ક્ષેત્રનું માપ કેટલું, કે 3 ઘન ઇંચ, 3 ક્યુબિક ઇંચ એને કહેવામાં આવે છે. પાણીની એવી રીતે માપે છે, એના ક્ષેત્રફળને માપે છે. એમ આત્મા પણ અથવા પરમાણુ પણ, આકાશ પણ, કાળાણુ પણ, ધર્માસ્થિ અધર્માસ્થિ બધાને પોતાનું ઘનમાપ છે. એ પ્રદેશને ધારણ કરે છે, ક્ષેત્રને ધારણ કરે છે. ક્ષેત્ર વિનાનો કોઈ પદાર્થ હોતો નથી. એ પૂદગળ રૂપી છે એટલે ચક્ષુઇન્દ્રિય દ્વારા ગમ્ય થાય છે. બાકીના 5 પદાર્થો ચક્ષુઇન્દ્રિય દ્વારા નહીં જણાતા હોવા છતાં તે બધાને પોતપોતાનું ક્ષેત્ર છે અને પોતપોતાનું માપ છે. ક્ષેત્રના માપ વિનાનો કોઈ પદાર્થ આ જગતમાં નથી. એટલે પ્રદેશને ધરતા તે પ્રદેશરૂપ છે. અન્યત્વ ગુણ આ વિજ્ઞાનમાં તો બધો વિષય આવે છે, માપનો આ તે બધા પ્રકારનો વિષય ભૌતિક વિજ્ઞાનની અંદર પણ આવે છે, શરૂઆતમાં જ આવે છે ફિઝિકલ સાયન્સમાં. અન્યત્વ ગુણ લક્ષણ ભેદથી અન્યથી અન્યત્વ છે, તેમનામાં અન્યત્વ અન્યપણ એવો ગુણ છે એટલે સ્વભાવ છે. અન્યપણે રહેવાનો સ્વભાવ છે, અન્યપણે રહેવાનું એનામાં લક્ષણ છે. અને તેવા પ્રકારથી તેવા ભેદથી અન્યત્વ ગુણ લક્ષણ ભેદથી ભેદ અન્યથી અન્યત્વ છે, એવા પ્રકારે અન્યથી બીજાથી જુદો છે પોતે. દરેક પદાર્થ પોતા સ્વરૂપે છે અને પર સ્વરૂપે નથી, એવું જે સ્વપરનું અસ્તિનાસ્તિ રૂપ આવી ગયું પહેલાં, સ્વચતુષ્ટિ અને પરચતુષ્ટિનો વિષય લીધો, એમાં અન્યત્વનું જ્ઞાન આવી જાય છે કે અન્યથી અન્ય છે. એક પદાર્થ બીજા અન્ય પદાર્થથી પોતે અન્ય એટલે જુદો છે, એવો એનામાં સ્વભાવ છે, એવું એનામાં લક્ષણ છે, એવો એનો પોતાનો ભેદ એટલે પ્રકાર છે. અન્યથી અન્યત્વ છે, શરીર ને આત્મા પરસ્પર અન્ય છે. તરત જ બોલી લીધો છે ને, સ્વ પરથી અન્ય છે, પોતે પરથી અન્ય છે, આત્મા પોતે શરીરથી અન્ય છે, શરીર આત્માથી અન્ય છે. અને અન્ય હોવાથી અન્ય ઉપર અન્યનો કોઈ અધિકાર નથી, અથવા અન્યને અન્ય સાથે આધાર આધી સંબંધ પણ નથી. તકલીફ તો એ છે કે જીવ શરીરની આધાર બુદ્ધિએ પરિણમીને જીવી રહ્યો છે, ખરેખર જીવી રહ્યો નથી પણ મરી રહ્યો છે, પામ મરણ કરી રહ્યો છે. શરીર જ એને પોતાને આધારરૂપ લાગે છે અને એવી આધાર બુદ્ધિ એટલે એવો અભિપ્રાય થઈ ગયો છે. તો એમાં અન્યત્વ નથી રહેતું, શરીરથી અન્યપણું નથી રહેતું. પછી શરીરથી અનન્યપણું માન્યું છે અભિપ્રાયમાં, એટલે શરીરને ટકવાનું જે સાધન છે અન્ન પાણી, એનો પણ આધાર લીધા વિના જીવ રહી શકે નહીં. અન્ન પાણીના આધારે, શરીરના આધારે જીવવું થાય છે, એટલે કે અન્ન પાણીના આધારે જીવવું થાય છે. અન્ન પાણીના આધારે જીવવું થાય છે એટલે કે અન્ન પાણી મળે એવા સાધનોના આધારે જીવવું થાય છે. એવા સાધનોના આધારે જીવવું થાય છે એટલે એવા સાધનો મેળવી શકાય, તેવા જે બીજા સાધનો છે એના આધારે જીવવું થાય છે. આમ એક જીવની આધારની પરંપરા એટલી બધી લંબાઈ જાય છે કે એ પોતે આખે આખો હોવા છતાં વિખાઈ જાય છે, પોતે વિખાઈ જાય છે. પછી ઉપર બધા ઊંધા આવે, ઉલટા જ આવે. નિર્દય થઈને મારી નાખ્યો, મારી તો નાખ્યો એમ નહીં પણ જેમ કોઈની હિંસા નિર્દયપણે કરે કે કચ્છર ઘાણ કાઢી નાખ્યો, એમ આ જીવે પોતાની દયા પાડી નહીં, બીજાની દયા પાડવાની હોશ ઘણી કરી એને, પણ પોતે અનાથ રહીને બીજાનો નાથ થવા સનાથ થવા જાય છે. આ એક પ્રકારની મૂર્ખાઈ છે જીવની, કે પોતે જ પોતાને દુઃખી કરે છે અને બીજાના સુખનો વિચાર કરે છે. અન્યત્વ ગુણ લક્ષણ ભેદથી અન્યથી અન્યત્વ છે, બીજાથી જુદાપણું છે, અન્યપણું છે. ઘણા એવો તર્ક કરે છે કે આવું દ્રવ્યાનું યોગનું શિક્ષણ મેળવશો તો પછી તમે બીજાની દયા પાડવાનું ભૂલી જશો, એનું શું? બીજાની દયા પાડવાનું ભૂલી જવાય તો બહુ મોટી આપત્તિ આવશે, પણ પોતાની દયા પાડવાનો અનાદિથી ભૂલી ગયો છે એ આપત્તિ એને લાગી નથી. આ તકલીફ છે. પાત્રતાનો વિષય શ્રીમદજીએ લીધો છે, ત્યાં એવી વાત લીધી છે કે અનાદિથી જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની અંતરદયા જેને ઉગે છે તેવો જીવ એ આત્માનું સાચું સમ્યક નિર્દોષ જીવન જીવવા માટે, શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટે, એવા કોઈ પવિત્ર દશાને પ્રાપ્ત, પવિત્ર જીવનને પ્રાપ્ત એવા સત્પુરુષનું શરણ શોધે છે. બધી વાતને ત્યાં એ બાજુ એવી રીતે લઈ જાય છે. તે સ્વ પરથી અન્ય છે, અન્યથી અન્ય છે, એટલે સ્વ એટલે પોતે પરથી અન્ય છે, અને પોતે પરથી અન્ય છે ત્યારે જ એને પોતાને પોતાપણું સાચું જણાય છે. અન્યપણું કહો કે ભિન્નપણું કહો, એ ભિન્નપણામાં આગમનો સાર રહેલો છે. ખરેખર તો ભિન્નપણામાં આગમનો સાર ત્યાં રહેલો છે. જગતના કોઈ પણ સાહિત્યમાં, ધર્મના સાહિત્યમાં, વિજ્ઞાનના સાહિત્યમાં પદાર્થની સ્વતંત્રતા જેવી જૈન દર્શનના દ્રવ્યાનુયોગમાં કહી છે એવી ક્યાંય કહી નથી. એક પદાર્થને અનાદિ અનંત નિરપેક્ષ અને નિરાલંબ સિદ્ધ કર્યો છે, કોઈના અવલંબનને આધાર વિના અને કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના પોતાની અનંત શક્તિને સંઘરીને બેઠેલો એવું જે પોતાનું સ્વતત્વ સ્વદ્રવ્ય, એ સદાય પોતે જગતની અંદર અનાદિ અનંત અસ્તિત્વ ધરાવે છે. પોતાની હયાતી હયાતપણે રહેવામાં કોઈ પદાર્થને કોઈની જરૂર નથી. તું બીજાની દયા પાળ તો તે જીવ સુખી થાય, એ વાતમાં કાંઈ માલ વધે છે, એ કેટલું સાચું હશે. કોઈ અંશે એ સાચું નથી. પણ ઊંધા અભિપ્રાયમાં તો સત્યનું ખૂન કરીને પણ અમારે તો દયા પાડવી છે એમ કે છે. સત્યનું ખૂન કરીને દયા પાડવી છે, એવો વિષય છે. કોઈ અલૌકિક વિષય છે. દયાનો વિષય તો લોકમાં છે, લૌકિક પણ છે. આ કોઈ અલૌકિક વિષય છે. પાછો વળવા માટે તો થોડો વિચાર આવવો જોઈએ. પહેલા તો વિચાર આવવો જોઈએ કે આમ થાય છે, આવું ખોટું થાય છે, આમ થાય છે. પછી એ વિષયમાં એ આગળ વધે તો એને કાર્યાન્વિત કરે, એનો અમલ કરે. પહેલા તો મારે એ સમજવું છે કે દ્રવ્ય દયા કોને કહેવી અને ભાવ દયા કોને કહેવી, આ સમજવું છે. પછી આપણે એનો વિચાર કરીએ. દ્રવ્ય દયા કોને કહીએ? બીજાને દયા પાડીએ તે દ્રવ્ય દયા, અને પોતાની દયા પાડીએ તે ભાવ દયા. બરાબર છે? તો એવો સિદ્ધાંત છે કે જે બીજાની દયા પાડે તે પોતાની દયા પાડે, કે એવો સિદ્ધાંત છે કે જે પોતાની દયા પાડે તે બીજાની દયા પાડે, કે ખરેખર જે પોતાની દયા પાડે તે બીજાની દયા પાડી શકે, જે પોતાની દયા પાડી ન શકતો હોય તે બીજાની દયા શું પાડશે? દસ વૈકાલિક છે ને, દસ વૈકાલિક નું પહેલું સૂત્ર આ છે કે જે સ્વદ્રવ્યને જાણતો નથી અને જે પરદ્રવ્યને જાણતો નથી તે સાધુ સંયમને શી રીતે જાણે. આવી એવું પહેલું વચન આવું લીધું છે. સાધુ સંયમ પાળે છે, સંયમ પાળે છે ત્યારે તે છકાય જીવની દયા પાળે છે. તો એના માટે સિદ્ધિ આ વાત પહેલા લીધી છે કે જે સ્વદ્રવ્યને જાણતો નથી, જે પરદ્રવ્યને જાણતો નથી તે સાધુ સંયમ શી રીતે પાળશે. પ્રશ્ન ઉઠાવ્યો છે કે સવાલ જ નથી રહેતો, કઈ એને છકાય જીવની દયા પાળવાનો સવાલ ઉપસ્થિત જ થતો નથી એના માટે. કેમ કે સ્વપર પદાર્થના સ્વરૂપને તો એ જાણતો નથી. હા, પહેલા કરતા બુદ્ધિ છોડવી જોઈએ, કરતા બુદ્ધિ પહેલા છોડવી જોઈએ, નહીતર દયા પાડવાના નિમિત્તે માને કરતા બુદ્ધિ દ્રઢ થાય. બીજા જીવની રક્ષા કરું છું, બીજાને બચાવું છું, બીજાને જીવાડું છું, બીજાની દયા પાડું છું, બીજાને સુખી કરું છું, એ જે પ્રકાર કરતા બુદ્ધિ આવશે તે મિથ્યાત્મને દ્રઢ કરશે, ત્યાં મિથ્યાત્મ દ્રઢ થઈ જશે. પહેલા મુખ્ય આ વાત કરવી જોઈએ, પછી રાગ રહેશે તો એકેન્દ્રિય જીવ પણ પોતાના મન વચન કાયાના નિમિત્તે પ્રતિકૂળતાને ન પામે એવો વિકલ્પ આવશે, એવો વિકલ્પ આવશે. એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવને પોતાના મનથી વચનથી અને કાયાથી પ્રતિકૂળતા ન હોય એવી ભાવના એવા વિના એને રહેશે નહીં. એ સાચી દ્રવ્ય ભાવ દયા છે. ભાવે ને દ્રવ્ય બે દયા છે એમાં. પણ વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજીને, નહીતર તો એકની દયા પાડવા જતા બીજાને નિર્દય રીતે માર્યા વિના રહેશે. એક માણસે એક માણસને મદદ કરી, અમારે મિત્ર હતા, વ્યાપારિક લાઈનમાં મિત્ર હતા, સજ્જન માણસ હતા. એવો એને એક પ્રકૃતિ કે પોતાની સાધારણ સ્થિતિ હોય પણ જો બીજા કોઈને જરૂરિયાત વાળો માને તો પોતાના ખિસ્સામાંથી પૈસા આપી દે, પછી એનું પોતાનું થવું હોય થાય. તારે દવા લાવવી છે ને, આ લે 25 રૂપિયા, હું મારું શાક લેવા આજ નહીં લાવું, કાંઈ વાંધો નહીં. શાક લેવા નીકળ્યો હોય ને 1 રૂપિયા આપી દે બીજાને. બીજાને મદદ કરવાની પ્રકૃતિગત સજ્જનતામાં એ પ્રકાર. એક મેં ચર્ચા કરી કે આ સારું કે ખરાબ, મારો આ પ્રકારનો સ્વભાવ છે એ સારો છે કે ખરાબ છે. મેં કહ્યું કે દેખત રીતે તો કોણ ખરાબ કહે, પણ આવા 25 જ તમારે દેવા છે કે કેટલા દેવા છે? તો કે દેવા એટલા મારે તો દેવા છે, પણ હોય નહીં તો હું શું કરું? મારે તો ઘણાય દેવા છે. જગતમાં જેટલા દુખિયા હોય એ બધાને દેવા છે, પણ મારી પરિસ્થિતિ પ્રમાણે મેં કીધું તો પછી દેવા માટે લેવાની તો કોઈક જગ્યા જોશે કે નહીં? કે હા, મારું કારખાનું છે એમાંથી લેવાની મહેનત કરું છું, કોની પાસેથી લેવા છે? કોઈની પાસેથી લઈને દેવાના છે કે નહીં? હે, તો જો કોઈની પાસેથી લઈને દેવાના છે તો જેની પાસેથી લેવાના છે એને તો પ્રતિકૂળ નથી જતો, જેને દેવા છે એની અનુકૂળ તું વર્તે છો, તો જેને પાસેથી લેવા છે એને પ્રતિકૂળ વર્તે છો. એક પડખું જોવે ને બીજું પડખું ન જોવે તો ન્યાય નહીં સચવાય. એટલે એમાં એકને મારીને બીજાને જીવાડવાનો શું અર્થ છે, એનો શું અર્થ છે? એટલે જે કર્તૃત્વ બુદ્ધિ એ કાર્ય થાય છે એમાં તો ન્યાય સચવાય નહીં, એમાં ન્યાય સચવાઈ શકે
નહીં.
પણ જેને બીજાની દયાનો ભાવ આવે છતાં પણ મેં એનું કાંઈ કર્યું નથી એ અન્યત્વ સમજાય ત્યારે જ એને એ ભાવ આવે. હવે બીજાની દયાનો ભાવ, બીજાને અનુકૂળ જે કાંઈ દેખાય, શક્તિ પરિસ્થિતિને અનુકૂળ જે કાંઈ વિકલ્પ આવે, વિકલ્પ અનુસાર દ્રવ્યની ક્રિયા થાય, દૈવ ક્રિયા થાય, તો પણ પોતાનું અન્યત્વ જાણનાર તો એમ વિચારે છે કે આમાં મેં કાંઈ કર્યું નથી. એનો એ જાતનો પુણ્યનો યોગ હશે. એટલે અહીંયા વિકલ્પ આવ્યો ને બહારમાં જે દ્રવ્ય ક્રિયા થવાની હતી તે થઈ ગઈ, આમ એને વિચાર આવે. અનુરૂપ એવો આપણો નિર્ણય થાય તો આ નિર્ણયમાં શું વિપર્યાસ છે, આ પ્રશ્ન કરવો જોઈએ. તર્ક શુદ્ધ રીતે અને ન્યાયથી શું માન્ય કરીએ તો એને નિર્ણય કેમ ન કહેવો, આ પ્રશ્ન કરવો જોઈએ. ક્યારે થવાનો પ્રશ્ન રહેતો અથવા પ્રશંસાનો સ્થૂળપણે ન હોય તો સૂક્ષ્મપણે આવી જાય, અથવા એમાંથી એ રાગ એવો ચીકણો થઈ જાય કે એમાંથી દ્વેષ પણ જન્મે. કેમ કે રાગ અને દ્વેષ એ તો એક જ સિક્કાની બે બાજુ છે. એટલે કે એવું ન કરે પોતાને વિશે અથવા બીજાને વિશે તો એને અણગમો અને દ્વેષ ઉત્પન્ન થયા વિના રહે. કેમ કે રાગ છે, પોતાનો રાગ છે, જે સ્થિતિમાં પોતાનો રાગ છે તેથી ઉલટી સ્થિતિમાં એને દ્વેષ આવ્યા વિના, અથવા એ વખતે એ દ્વેષ ઉભો જ છે જ્યારે જે રાગ છે એના વિરુદ્ધ પડખાનો દ્વેષ ત્યારે ઉભો જ છે. આ માર્ગ તો રાગ દ્વેષ થી પરિમુક્ત થઈને વિમુક્ત થઈને વિતરાગ થવાનો આ માર્ગ છે. એટલે અહીંયા દ્રષ્ટિકોણ જ આખો જુદો છે કે કેમ વિતરાગ થવું, કેમ રાગી થવું એ અહીંયા શીખવવામાં આવતું નથી, કેમ વિતરાગ થવું એ અહીંયા શીખવાનું છે. એવી કર્તાપણાની બુદ્ધિ થાય,
કર્તાપણાની બુદ્ધિ થી
દ્રવ્ય દયા પાળવી પણ કરતા બુદ્ધિ એ ન પાળવી. એમાં શું છે કે પહેલા તો બીજાની દયા પાળી શકું છું એવું માન્યું હોય તો કરતા બુદ્ધિ નથી કરવી એ વાત રહેશે નહીં, કરતા બુદ્ધિ થયા વિના રહેશે જ નહીં. એટલે અન્યત્વ અથવા ભિન્નત્વ એ સ્વીકાર્યું હોય તો જ એને કરતા બુદ્ધિ ન થાય, પણ અન્યત્વ અને ભિન્નત્વ ન માન્યું હોય અને કરતા બુદ્ધિ ન કરવી અને દયા પાડવી તો એ કરતા બુદ્ધિ જ દયા પાડશે. ઓલી વાત તો ખાલી ગોખેલી રહી જશે, એમ થઈ જશે. અને પ્રાથમિક 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 ક્યાં સુધી, અનંત કાળથી અત્યાર સુધી પ્રાથમિક જ કરતો આવ્યો છે. હવે કઈ આગળ ચાલવું છે કે નથી ચાલવું, હરાતું નથી કેમ કે જે પકડ્યું છે એ છોડવું નથી. ઉપર ચડવું હોય તો જે પગથી પગ મૂકવો હોય અહીંયાથી પગ ઉપાડી લેવો પડે કે નહીં? તો જ્યાં પગ મૂકો છે ત્યાંથી ઉપાડવો નથી ને આગળ જવાતું નથી એમ કે છે ભાઈ. આગળ નથી જવાતું એનું કારણ છે કે તું પગ ઉપાડતો નથી. સીધી વાત એ છે, જ્યાં ઉભો છો ત્યાં એ બરાબર છે, એ જરૂરી છે, એ કર્તવ્ય છે, એટલું તો કરવું જ જોઈએ, પછી આગળની વાત છે. એમ કરીને અહીંયા એવી પકડ કરે કે ત્યાંથી આગળ હાલે નહીં, પછી એમ કે આગળ ચલાતું નથી. પણ ક્યાંથી ચલાય? આગળ ચાલવાનું લક્ષણ તો એમાં છે એમ કે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કર્યા વિના પોતે શું કરી શકે અને પોતે શું ન કરી શકે એ જાણ્યા વિના એને શું કરવા યોગ્ય છે અને શું નહીં કરવા યોગ્ય છે કેમ ખબર પડે? કેવી રીતે ખબર પડે? કોઈ રીતે એ તો વાત નક્કી થાય એવું ના, એ પહેલા પણ થાય છે. ખરેખર તો નિર્ણય એટલે ઓળખાણ, ઓળખાણ સ્વાનુભવ પહેલા થાય છે પછી સ્વાનુભવ થાય છે. એટલે તો 144મી ગાથામાં જ્યાં સ્વાનુભવની ગાથા લેવી છે નિર્વિકલ્પ પ્રક્ષાંતિ ક્રાંતિની, ત્યાં એ વાત કરી કે પ્રથમ તો દ્રવ્યશ્રુત દ્વારા એટલે આગમ દ્વારા એટલે જ્ઞાનીઓના વચન દ્વારા પોતાના જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, નિશ્ચય કરવો, કે જે નિશ્ચય કરવાથી એની મતિ અને શ્રુત જ્ઞાનની બુદ્ધિ સ્વસન્મુખ થાય એટલે મર્યાદામાં આવે, મર્યાદામાં આવે એટલે સ્વસન્મુખ થાય, એટલે કે દિશા બદલે. પહેલા દિશાંતર થાય ને પછી દશાંતર થાય, સ્વાનુભવની દશા ત્યારે થાય. સૂક્ષ્મ જ્ઞાનમાં સ્વરૂપનો પ્રતિભાસ છે, જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસિત થતા નિશ્ચિત થતા સ્વરૂપની નો મહિમા આવે છે, અનંત મહિમાવંત સ્વરૂપનો મહિમા આવે છે. એ મહિમાના કાળમાં સ્વરૂપ રસ ઉત્પન્ન થઈને ઘણો ઘટ થાય છે. તેથી એમ કહેવાય છે કે સ્વરૂપનો મહિમા જ આત્માનો મહિમા જ આત્માના અનુભવને પ્રાપ્ત કરાવે છે. મહિમા સિવાય કોઈ પ્રમાણ છે નહીં. બીજું, એથી ઉલટી દિશામાં જીવને જગતના પદાર્થનો મહિમા છે, શરીરનો, આબરૂનો, કીર્તિનો, પૈસાનો, પરિવારનો, કુટુંબ અને અનેક પ્રકારના સંયોગોનો મહિમા છે, પરપદાર્થનો મહિમા છે. અને એ મહિમા સ્વરૂપના મહિમા પૂર્વક જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી પરિણામ ત્યાંથી ખસીને અંતર્મુખ થાય પણ નહીં. એટલે ઓળખાણમાં કાર્ય થાય છે મહિમાની ફેરબદલી થવાનો. જે મહિમા એ પરપદાર્થનો અને રાગનો કરી રહ્યો છે તે મટીને સ્વપદાર્થનો મહિમા ઉત્પન્ન થાય. સ્વ પરથી અન્ય છે, નાના પદાર્થોથી અન્ય છે, પરથી અન્ય છે ને બીજા પણ અનેક પદાર્થથી પોતે અન્ય છે. સર્વ પદાર્થોમાં તે પરસ્પર અન્યત્વ પણ છે, સર્વ પદાર્થોમાં દ્રવ્યત્વ છે, સર્વ પદાર્થો દ્રવ્ય હોવાથી દ્રવ્યત્વ છે, દ્રવ્ય પણ છે, તેમાં પર્યાયો હોવાથી પર્યાયત્વ પણ છે, સર્વ પદાર્થને વિશે દ્રવ્યત્વ પણ છે અને પર્યાયત્વ પણ છે. આ તો સર્વ પદાર્થમાં સામાન્ય છે. હવે સર્વગત છે, સર્વગત દ્રવ્ય અને ભાવે, આકાશ છે તે દ્રવ્ય સર્વગત છે અને જીવનું કેવળ જ્ઞાન છે તે ભાવે સર્વગત છે. સર્વગત પણ બે પ્રકારે છે. સર્વ ઠેકાણે જવું પહોંચવું તેને સર્વગત કહે છે. ગત એટલે ગયેલું. તો જ્ઞાન સ્વક્ષેત્રમાં રહ્યા છતાં જાણે પરપદાર્થમાં બેસીને પૂરેપૂરું પરપદાર્થનું સ્વરૂપ જાણી લીધું હોય એવું કેવળ જ્ઞાન હોવાથી કેવળ જ્ઞાનને સર્વગત જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાનનું એક એવું નામ છે કે જેને સર્વગત જ્ઞાન કહેવામાં આવે છે. સર્વજ્ઞ કહેવામાં આવે છે, સર્વગત જ્ઞાન કહેવામાં આવે છે. પદાર્થને કેવો જાણે છે કે જેમ એમાં એમાં પેસીને કોઈ જાણી લે અને કાંઈ જાણવાનું બાકી ન રહે એવો પદાર્થ સર્વ પદાર્થને જાણે છે. તેથી એ બી જાણવાની વિશિષ્ટતાને સર્વગત પણ કહેવામાં આવે છે. માત્ર પર પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે છે એમની, પણ એના સર્વ વિશેષો સહિત પૂરા વિશેષો સહિત પૂરેપૂરા સર્વ પદાર્થોને જાણે છે. અસર્વગતપણે રહીને પોતામાં રહીને એ સર્વગત છે. આકાશ ક્ષેત્ર અપેક્ષાએ સર્વગત છે. જ્ઞાન જાણવા અપેક્ષાએ સર્વ પદાર્થના જાણવાના દ્રષ્ટિકોણથી સર્વગત કહેવાય છે. અને અસર્વગત છે એટલે પોતાના સ્વરૂપમાં જ રહે છે. પોતાથી બહાર કોઈ પણ પદાર્થ ગતિ કરતું નથી, પરિણમન કરતું નથી. તેથી સર્વે પદાર્થો અસર્વગત છે. સર્વમાં જતા નથી તે અસર્વગત છે. સર્વગતત્વ છે, અસર્વગતત્વ છે, અપ્રદેશત્વ છે. અપ્રદેશત્વ એટલે બીજાના પ્રદેશમાં નહીં જવું તે અપ્રદેશત્વ છે. અથવા તો એક પ્રદેશને પણ અપ્રદેશત્વ કહેવામાં આવે છે. કારણ અપ્રદેશ છે, એક પરમાણુ અપ્રદેશ છે, બાકીના પદાર્થોને પ્રદેશત્વ છે. એટલે ઘણું ક્ષેત્ર છે એનું, પણ ઓછામાં ઓછું માપ એક શુદ્ધ પરમાણુને છે અને એક કારણને છે છ માંથી. તેથી અપ્રદેશત્વ છે તે અપેક્ષાએ. મૂર્ત છે અને અમૂર્ત છે. એક ઉદ્ગળ છે તે મૂર્ત છે. અહીંયા છે પદાર્થની વાત ચાલે છે અને બાકીના બધા અમૂર્ત છે. જેમાં રૂપ રસ ગંધ શબ્દ હોય તે મૂર્ત છે અને એવા ગુણો જેનામાં ન હોય તે અમૂર્ત છે. એ રીતે મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે. સક્રિય છે, પોતાના પરિણામને પોતે સદાય કરતો હોવાથી પદાર્થ પોતાના પરિણામને સદાય કરતો હોવાથી પદાર્થ સક્રિય છે. અને બીજાના પરિણામને કિંચિત માત્ર નહીં કરતો હોવાથી પદાર્થ અક્રિય છે. સક્રિય છે અને અક્રિય પણ છે. પોતે પોતાને માટે સક્રિય છે, પરને માટે અક્રિય છે. અક્રિય છે અથવા નિષ્ક્રિય છે. પોતે સક્રિય પણ છે અને પોતે નિષ્ક્રિય પણ છે. સ્વ અપેક્ષાએ પોતે સક્રિય છે, બીજા પદાર્થની અપેક્ષાએ પોતે નિષ્ક્રિય છે. ચેતન પણ છે અને અચેતન પણ છે. એક જીવ અથવા આત્મા છે તે ચેતન છે અને જીવ સિવાયના બીજા પદાર્થો છે તે અચેતન છે. અથવા પોતે પોતાને અનુભવે છે એટલે પોતાને માટે પોતે ચેતન છે અને બીજાને માટે પોતે અચેતન છે. બીજાને અનુભવી શકતો નથી માટે બીજાને માટે પોતે અચેતન છે. એમ કર્તૃત્વ છે, પોતાના કાર્યને કરતો હોવાથી કર્તૃત્વ છે. પોતાના પરિણામ રૂપ કાર્યને કરતો હોવાથી આત્મામાં પોતાના પરિણામનું કરવાપણું છે તેને કર્તૃત્વ ધર્મ કહેવામાં આવે છે. તો કર્તૃત્વ પણ છે અને પોતાના સિવાય બીજાના પદાર્થના પરિણામને નહીં કરી શકતો હોવાથી આત્મામાં અકર્તૃત્વ છે અથવા સર્વ પદાર્થમાં અકર્તૃત્વ પણ છે. પોતાના પરિણામરૂપ કાર્યની અપેક્ષાએ કર્તૃત્વ છે, બીજાના કાર્યની અપેક્ષાએ સર્વ પદાર્થને અકર્તૃત્વ છે. અહેતુક સ્વતંત્ર અથવા અહેતુક પણ એ મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત છે. અપેક્ષિત એટલે શું છે? જો પરિણામ સ્વતંત્ર અને અહેતુક ન હોય, સત અહેતુક ન હોય, તો પરિણામ જેવો પદાર્થ છે એવા જ થવા જોઈએ. પણ જીવ અને પૂતગળમાં તો એમ થતું જોવામાં આવતું નથી. તો એમ નથી થતું એનો અર્થ શું છે? કે સ્વતંત્રપણે પરિણમે છે. બીજું, જો પદાર્થ સત અહેતુક હોય તો પદાર્થનો કોઈ અંશ છે તે પણ સત અને અહેતુક રહેવો જોઈએ, હોવો જોઈએ. શું ન્યાય છે એમાં? કે પરિણામ છે એ પદાર્થનું અંગ છે, પરિણામ અંગ જેને કહેવામાં આવે છે. જો આખો પદાર્થ સત અને અહેતુક છે તો એનો કોઈ એક અંગ છે એ પણ સત અને અહેતુક જ રહેવા જોઈએ, હોવા જોઈએ. પણ મર્યાદિત છે, મર્યાદિત છે એટલે પદાર્થને આધીન રહીને ક્યારે તે પરિણમતો અંગ સર્વથા છૂટું પડીને, પદાર્થથી સર્વથા છૂટું પડીને ક્યાંય આગું પાછું થાય એવી મર્યાદામાં એ સ્વતંત્રપણે પરિણમતો નથી, એવી એની હદ નથી. એટલે બહુ ગૌ તો સ્વતંત્રપણે એ વિકારને કરે અથવા સ્વતંત્રપણે એ અવિકારને કરે, બસ આટલી એની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રપણે વિકારને કરે એમાં કોઈનું ન ચાલે, ન સ્વદ્રવનું ન પરદ્રવનું. જો સ્વદ્રવનું ચાલતું હોત તો કોઈ જીવ વિકાર પણ પરિણમે નહીં, જો પરદ્રવનું ચાલતું હોય તો પણ એમ જ થાત કે કોઈ વિકાર પણ પરિણમે, પણ એ સ્વતંત્ર પરિણમે છે. એની સ્વતંત્રતા અબાધિત છે, કોઈ એને ફેરફાર કરી શકતા નથી, તેથી તે સ્વતંત્ર છે. હા, એ તો એમ જ છે, એ કથનચિત સ્વતંત્ર છે, કથનચિત સ્વતંત્ર નથી એમ પણ છે. આ અપેક્ષા મર્યાદિત છે, કેમ કે આખરમાં એ પદાર્થનો પર્યાય છે. પદાર્થની જે મર્યાદા છે, પદાર્થની મર્યાદા બહાર જઈને કોઈ સ્વતંત્ર પરિણમી શકતું નથી. જેમ કે ચેતન પદાર્થ ભલે વિકાર ભાવે પરિણમે, એને ગળ્યો રસ ભાવતો હોય તો એને ગળ્યો રસ ગમે એવો એને ભાવ થાય, પણ ગળ્યા રસ પ્રમાણે પોતે ગળ્યા રસ સાથે અભેદ ન થઈ શકે, એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરી શકે. એને થવું હોય તો એ ન થઈ શકે, શરીર એને ગમતું હોય પણ શરીર સ્વરૂપે થઈ ન શકે, શરીરને એ રાખી ન શકે, એની મર્યાદા છે. પણ એ શરીરના લક્ષ્ય બહુ ગુરુતો વિકૃતિ એમાં આવે, વિકાર થાય, એટલી વાત છે. એથી આગળ એની મર્યાદા નથી, મર્યાદિત રીતે સ્વતંત્ર છે, અમર્યાદપણે સ્વતંત્ર છે એમ નથી. એટલું લીપ અપેક્ષા આવશે ને, કે પોતાના પરિણામનું કર્તૃત્વ છે અને બીજાના પરિણામનું અકર્તૃત્વ છે. બીજાના કાર્યનું અકર્તૃત્વ છે, પરની અપેક્ષા આવશે. ધર્મ પોતાનો છે, એમાં તો છે દ્રવ્યનું પ્રકરણ ચાલે છે ને, છે દ્રવ્યનું પ્રકરણ ચાલે છે. એટલે આત્માની વાત છે, જ્ઞેય કેવા છે, જગતના જ્ઞેયો કેવા છે, જણાવવા યોગ્ય પદાર્થો જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ, કે મૂર્ત પણ છે અમૂર્ત પણ છે, સચેતન પણ છે અચેતન પણ છે, એમ છે દ્રવ્યની વાત કરવી છે. એકલી આત્માની વાત અહીંયા નથી ચાલતી. હા, કર્તૃત્વ કર્તૃત્વમાં લાગવું પડે, પણ ચેતન ચેતનમાં નહીં શું લગાડવો, મૂર્ત અમૂર્તમાં શું લઈ નહીં લગાડવો, કેમ કે પોતે અમૂર્ત છે આત્મા, તો પોતાને અમૂર્ત પણ જાણે, પણ મૂર્ત પણ ક્યાંથી લાવશે, એટલે એમાં નહીં નહીં લાગવું પડે. મૂર્તમાં તો જેમાં રૂપરસ ગંધ હોય એને જ મૂર્ત કહેવાય છે, સ્પર્શ રૂપ રસ ગંધ આટલું હોય એને મૂર્ત કહેવાય છે, બાકીના અમૂર્ત કહેવાય છે. મૂર્ત એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા મૂર્તિમંત પણે જણાય, તે મૂર્ત. કર્તૃત્વ અકર્તૃત્વ જે રીતે છે તે જ રીતે ભોક્તૃત્વ અને અભોક્તૃત્વ છે. પોતાના પરિણામના ભાવને ભોગવી શકે છે અને પોતાના પરિણામ સિવાય અન્યના પરિણામને અથવા અન્ય દ્રવ્યનું પર્યાયને ભોગવી શકતો નથી. એટલે આત્મા અભોક્તા છે, સ્વ અપેક્ષાએ ભોગતા છે અને પર અપેક્ષાએ અભોક્તા છે. નામ દરેક પદાર્થને છે, છ દ્રવ્યને નામ છે, નામ છે તેનું ઉપલક્ષણ પણ છે. જેમ આત્મા અને જ્ઞાન લક્ષણ છે એનું ઉપલક્ષણ છે. ક્ષેત્ર છે, દરેકને પોતપોતાનું ક્ષેત્ર છે, જેટલો પ્રદેશ છે એટલા. ના ઉપલક્ષણ ક્ષેત્ર સ્થિતિ શાશ્વતપણું છે, દ્રવ્ય શાશ્વતપણું છે, પર્યાય ક્ષણિકપણું છે. એવી ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક અથવા દ્રવ ગુણ પર્યાયાત્મક સ્થિતિ છે, એવી દરેકની સ્થિતિ છે. સંસ્થાન એટલે આકાર છે, દરેક પદાર્થને પોતપોતાનો આકાર છે, આકાર વિનાનો કોઈ પદાર્થ નથી. જેને ક્ષેત્ર હોય એને ક્ષેત્રનો આકાર હોયને હોય જ છે. એટલે સંસ્થાન એટલે આકાર છે, સ્વરૂપ છે એટલે રૂપ સહિત છે, રૂપની અંદર સ્વરૂપ પણ લઈ લેવું, અને રૂપની અંદર એક જો પૂદગળ લઈએ તો માત્ર એક પૂદગળને જ વર્ણ નામનો ગુણ હોવાથી કોઈને કોઈ રૂપ છે, પછી એ વર્ણગુણ છે કોઈને કોઈ રંગરૂપપણે રૂપપણે પરિણમે છે. એ સ્વરૂપ છે, રૂપ સહિત છે. ફળ, ફળ એટલે પરિણામ, રિઝલ્ટ જેને કહેવામાં આવે છે. એટલે કોઈ દરેક સમયે પ્રત્યેક દ્રવ્યની જે અવસ્થા છે તે તેનું ફળ છે, એનો પરિપાક છે, પર્યાય છે, તે દ્રવ્યનો પરિપાક છે અથવા ફળ છે. એ રીતે દરેકને ફળ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ એક પદાર્થના ચારે અંગ છે. દરેક પદાર્થને દ્રવ્યપણું છે, ક્ષેત્રપણું છે, કાળપણું છે, ભાવપણું છે. સંજ્ઞા એટલે નામ, ઉપર નામ આવી ગયું, સંજ્ઞાને જ નામ કહે છે. સંજ્ઞા પણ છે, સંખ્યા પણ છે. આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એક એક સંખ્યાવાળા પદાર્થો છે. કાળાણુ અસંખ્યાત છે, જીવો અનંત છે, અને પરમાણુઓ જીવો કરતા અનંતા અનંત છે એવી સંખ્યા પણ છે. એકથી અનેક એવી સંખ્યા પણ છે. લક્ષણ છે, દરેકને પોતપોતાનું જુદું પાડી શકાય એવું લક્ષણ છે. લક્ષણ એટલે ઓળખવાનું ચિહ્ન, જેનાથી જે ઓળખાય, જેનું સ્વરૂપ ઓળખાય, તે સ્વરૂપે તે હોય તેને તે સ્વરૂપ અથવા લક્ષણ કહેવામાં આવે છે. ખાસ લક્ષણ, ભિન્ન પડે એવું લક્ષણ, જુદું લક્ષણ. સંજ્ઞા સંખ્યા લક્ષણ અને પ્રયોજન દરેકને પોતાનું પ્રયોજન છે. પોતાના પ્રયોજન ભૂતકાર્યને છોડીને કોઈ અન્ય બીજા પદાર્થનું કાર્ય નથી કરી શકતા, તેટલું જ એનું દરેકનું પ્રયોજન છે. એટલું પોતાનું કાર્ય કરવું એટલું દરેકને પ્રયોજન છે. અથવા પોતાની પર્યાયમાં પદાર્થ સંલગ્ન રહે, જોડાયેલો રહે, યોજાયેલો રહે, તે પ્રયોજન છે. જોડાવું, યુજ યોજ એટલું જોઈન, જોડાવું. પોતાના દ્રવગુણ પર્યાય સાથે એનું જોડાણ છે, એટલું જ એનું પ્રયોજન છે. એથી વધારે એનું પ્રયોજન નથી. તેનું પ્રયોજન છે ને, એવો જ પ્રયોજનભૂત એનો સ્વભાવ છે. સ્વભાવ પણ એવો જ છે, એવું જ એનું સ્વરૂપ છે. તત્સ્વભાવ, તત્સ્વભાવ એટલે તે પણું. દરેકમાં પોતાનું પોતાપણું છે, તે પદાર્થમાં તેનું તે પણું છે, તેને તત્સ્વભાવ કહેવામાં આવે છે. તત્સ્વભાવ અતત્સ્વભાવ બીજાથી અતત્પણે છે, બીજાથી તે પણ એમ થી જે જીવ જીવપણે છે અને જડ જડપણે છે. તો જીવ અતત્પણે છે, જડથી અતત્પણે છે, જડપણે નથી. એમાં જે જળનું તત્પણું છે તે જીવમાં નથી, તત એટલે તે પણ. સ્વથી તત્સ્વભાવે છે, પ્રત્યેક પદાર્થો સ્વરૂપથી તત્સ્વભાવે છે અને પર પદાર્થથી અતત્સ્વભાવે છે. એવું અતત્સ્વભાવપણું છે. સપ્તભંગરૂપ અન્ય અન્ય ગુણ સિદ્ધિ, સપ્તભંગરૂપ અન્ય અન્ય ગુણ સિદ્ધિ. સાત ભંગ, અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ વક્તવ્ય અવક્તવ્ય કરીને જે સાત ભંગ છે, એ રીતે સાત ભંગરૂપ અન્ય અન્ય ગુણથી સિદ્ધિ. એકબીજાના ગુણોથી પોતપોતાની સિદ્ધિ થાય છે, અથવા પોતપોતાથી પોતાની પણ એ રીતે સિદ્ધિ થાય છે. પરની સાથે લેતા અન્ય અન્ય સામે સામે મેળવતા પોતાની ગુણથી સિદ્ધિ થાય છે, એટલે સ્વભાવથી સિદ્ધિ થાય છે. એ સપ્તભંગ એવા છે કે એમાં કોઈ બીજાનો વાદ વિવાદ ચાલતો નથી. સાત ભંગનો વિષય એવો છે, કોઈ પણ શાસ્ત્રાર્થ કરનાર ગમે તેવો તર્કવાદી કે કુતર્કવાદી સામે આવે તો સાત ભંગની સામે એને નિરસ્ત થઈ જવું પડે. એવા એવી જે ગૂંથણી છે વસ્તુના પ્રતિપાદન, વસ્તુને કહેવાની પ્રતિપાદન કરવાની જે શૈલી છે, આ જીનોક્ત પદ્ધતિ છે, કહેવાની પદ્ધતિ છે. તે સપ્તભંગરૂપ છે, સાત ભેદરૂપ છે અને તેનાથી વસ્તુની સિદ્ધિ થાય છે. ગતિ હેતુત્વ એ ફક્ત ધર્માસ્તિકાયને લાગુ પડે છે, જેમ ચેતનત્વ ફક્ત જીવને લાગુ પડે છે અને બાકીના પાંચ દ્રવ્યને લાગુ પડતું નથી છે ને. ગતિ હેતુત્વ માત્ર ધર્માસ્તિકાયને લાગુ પડે છે, સ્થિતિ હેતુત્વ માત્ર અધર્માસ્તિકાયને લાગુ પડે છે, અવગાહન હેતુત્વ આકાશને મુખ્યપણે લાગુ પડે છે, વર્તના હેતુત્વ કારણોને લાગુ પડે છે, ચેતનત્વ જીવને લાગુ પડે છે અને મૂર્તત્વ પુદ્ગળને લાગુ પડે છે. છે દ્રવ જુદા જુદા લઈ લીધા છે, એક દ્રવની વાત નથી. આદિ વિશેષ ગુણરૂપ પદાર્થ સામાન્ય વિશેષ સ્વભાવને ધારણ કરે છે. આ વગેરે પ્રકારે જગતના વિશ્વના પદાર્થો સામાન્ય ગુણોને અને વિશેષ ધર્મોને ધારણ કરીને રહેલા છે. એવું જ્ઞાનમાં જણાવવા યોગ્ય જ્ઞેયરૂપ વિશ્વ છે, તેને જાણવું, જાણીને પોતાના સ્વભાવના આધારે સ્વભાવમાં લીન થવું એમ કહેવું છે. આગમના વિષયમાં ગડબડ કરવી નહીં અને આગમના વિષયને યથાસ્થિત જાણીને અધ્યાત્મમાં આવવું, આટલો અહીંયા પ્રયોજન આટલો હેતુ છે.
જય મનો જય પવિત્ર કીર્તિ સંપન્ન ધામ.